وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم وقالوا ما لهذا الرسول يأكل الطعام ويمشي في الأسواق لولا أنزل إليه ملك فيكون معه نذيرا صلوات بر محمد و آل محمد
اللهم صل على محمد و آل محمد
حج ایک فیر بابا سے بلند صلوات
اللهم صل على محمد
اشرے زینبیہ نی اندر جے الگ الگ سوجے اوپر آپ لوگوں نی خدمت ما اموک واتو بیان کری انے بس ہوے اشرا نی مجالس پوتانا اختتام اوپر چھے گئی کالے جے اپنے موضوع تماری سامے بیان کیرا ودارے ایکسپلیک نہ کری سکو اپنے عرض کیرا کہ اپنا امامو خاص کری نے رسول خدا અને ત્યારબાદ આપણા 11 ઇમામ એમના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે તેઓ રાહે ખુદામાં અલગ અલગ તરીકાથી માલ અતા કરતા લોકોને માલ આપતા માલી ઇબાદત બહુ ઊંચા દરજા સુધી આપણને એમના જીવનમાં નજર આવે છે આપણે અર્થ કર્યા માલી ઇબાદત અલગ અલગ એતાક હોય યા તો વાજિબાત હોય કે આપણા માલની અંદર ખુદાએ જેટલો વાજિબ હક રાખ્યો છે આપણે એને અદા કરી દઈએ વાજિબાત એના કરતાય વિશેષ ઇન્સાન રાહે ખુદામાં ગરીબોને મદદ કરે પોતાના પર્સનલ માલમાંથી થોડું રાહે ખુદામાં આપે જેને કહેવાય ઇન્ફાક કુરાન મજીદની ભાષામાં એનાથી વધારે વિશેષ મુસાવાત કે કોઈ ગરીબ કોઈ મુમિન જરૂરતમંદ પોતાના માટે પોતાની વસ્તુને ઉપયોગ કરે અને બીજા સાથે પાર્ટાજે કરે બરાબર દિવીજે કરે હું પણ ખાવ અને તું પણ ખા જેને આપણે મિસાલ આપ્યા હતા કે જો મારી પાસે બે રોટલી હોય બે થી મારું પેટ ભરાઈ જતું હોય સામે પણ એક ભૂખો માણસ છે એક રોટલી હું ખાવ ને એક એને આપું અને કહેવાય મુસાવાત જેટલું મેં ખાધું એટલું એને પણ આપ્યું મુસાવાત કરતા એક ઊંચો દરજો છે જેને કહેવાય છે ઈસાર એટલે બે રોટલી છે હું મારી ભૂખને ભૂલી જાઉં અને સામેવાળાની ભૂખને મીટાવું આને કહેવાય ઈસાર એટલે બૈતના જીવનમાં બધું આપણને દેખાય છે તેઓ વાજબાત પણ આપતા ઇન્ફાક પણ કરતા મુસાવાત પણ કરતા અને ઈસાર પણ કરતા અને દેખીતી વાત છે આ સિવાય ઘણા બધા લોકોને આપણા ઇમામો હદિયા તરીકે ગિફ્ટ તરીકે કદો તરીકે લોકોને કઈ અતા કરતા ફક્ત એવું નહીં જરૂરતમંદોને જ આપતા ના ઇમામની ખિદમતમાં આવે છે એક શાયર મરસીઓ પડે છે અશઆર સંભળાવે છે ઇમામ સાંભળે છે ગિરિયા કરે છે અને એટલું એને અતા કરતા માદી ચીજ અને માનવી ચીજ ફક્ત માલ જ નહીં દેબલે ખુઝાઈ મશહૂર શાયર છે એનો તરીકો આ હતો જ્યારે પણ કોઈ નવી શાયરી લખતો નવો મરસીઓ લખતો સૌથી પહેલા આવતો આઠમા ઇમામની ખિદમતમાં સૌથી પહેલા એમને સંભળાવતો અને ઇમામનો પણ તરીકો એ હતો એમને ના સાંભળી લેતા જ્યારે દેબલ આવીને કહેતો મૌલા તમારા જદ હુસૈનની ખિદમતમાં મેં એક મરસીઓ કીધો છે ઇમામ કહે છે અટકી જા પહેલા પોતાના ઘરવાળાને જમા કરતા પરદો લગાવતા ઘરની ઔરતોને પણ બેસાડતા અને હવે દેબલ પાસેથી મરસ્યો સાંભળતા જ્યારે મરસ્યો પડાવવામાં આવતો ઇમામ રડતા ગિરિયા કરતા આંસુ જારી થતા જ્યારે આ રીતની મજલિસ પૂરી થાય એટલે ઇમામ શાયરને દુઆ દેતા કે જે અત્યારે આ મજલિસમાં મલાઇકા પણ આવ્યા હતા તારા કસીદાને ફક્ત મે નહીં આસમાનના મલાઈકાએ પણ સાંભળ્યો છે. એને પણ આંસુ વહાવ્યા, ગિર્યા કર્યા અને ત્યારબાદ ઇમામ એને હદિયો આપતા, એને ગિફ્ટ આપતા, એને કદો આપતા. શું આપતા? માલ તો આપતા, રૂપિયા ને પૈસા તો આપતા, દિરહમો દિનાર ની થેલી આપતા. ઓલો કબૂલ ના કરતો, કે છે મૌલા મેં આના માટે નથી પડ્યું. ઇમામ કે છે ના, તારી નિયત થી અમે અજાણ નથી, પણ અમારી જવાબદારી છે કે તારા દિલ ને રાજી કરીએ. તારા દીન અને દુનિયા માટે અમે તને અતા કરીએ છીએ. આટલું જ નહીં, ઇમામ એને પોતાનો લિબાસ આપે છે, પોતાનો જુબ્બો આપે છે, કે છે આ જુબ્બો હું તને આપું છું ગિફ્ટ તરીકે, એને સાચવીને રાખજે. આની અંદર મેં 1000 કુરાની મજીદ ખતમ કર્યા છે, 1000 રાત નમાઝે શબ પડી છે. પોતાનો મુબારક લિબાસ એને આપે છે, એટલી દુઆઓ આપે છે. કુમૈતી અસદી છઠ્ઠા ઇમામ કહે છે, એવી દુઆ આપે છે, ખુદાયા એના વીતેલા અને આગલા બધા ગુનાહને તું માફ કરી આપ, એવા સારા શબ્દોથી એને નવાજે છે. કહેવાનો મતલબ ઈ કે ઇમામ ફક્ત જરૂરતમંદોને જ ના આપતા, બીજા લોકોને પણ આપતા, અતા કરતા. સવાલ ઈ છે, ઇમામ જે કઈ આપતા, એ આવકનું સાધન શું હતું? ઇમામને માલે દુનિયા ઇમામ સુધી કેવી રીતના પહોંચતો? બહરહાલ અકીદતનો જવાબ જો આપણે આપીએ તો કહી શકીએ કે આખી કાયનાતના ખજાના ઇમામની ઠોકરોમાં છે. તેઓ કાંકરા અને પથ્થરને મોતી, હીરા, જવેરાત, સોના, ચાંદીમાં બદલી શકે છે, બેશક આપણો અકીદો છે. પણ શું ઇમામ હર હંમેશ મોજીઝા દેખાડતા, હર હંમેશ મોજીઝાથી માલે દુનિયાને મેળવતા? જો એમ હોય તો પછી આપણા માટે નમૂના ના બની શકે. આપણા માટે ઇન્ફાક કરવા, રાહે ખુદામાં આપવા માટે આઈડિયલ ના બની શકે. એ ક્યારે થાય? જ્યારે નોર્મલ લાઈફ જીવતા હોય, નેચરલી રીતે જેવી રીતના લોકો કમાવે જેવી રીતના માલને મેળવતા હોય, અને ત્યારબાદ રાહે ખુદામાં આપે, તો એ આપણા માટે એક્ઝામ્પલ છે. કેમકે હંમેશા એવી અપેક્ષા રાખવી કે નબીઓ અને ઇમામો મોજીઝાત બતાવશે, તો આવી અપેક્ષા રસૂલના જમાનામાં કાફીરો અને મુશ્રિકો પણ રાખતા. જ્યારે રસૂલે ખુદા એલાન કરે છે કે હું તમારા દરમિયાન અલ્લાહનો રસૂલ છું, ખુદાનો મેસેજ લઈને આવ્યો છું, એટલે કાફીરો અને મુશ્રિકો અજબ થતા કે આ વળી કેવા રસૂલ. રસૂલને જોઈએ તો એ તો સ્પેશિયલ હોવા જોઈએ, આસમાનથી આવે, એનું ખાવા પીવાનું એવું કઈ ના હોય, ફરિશ્તારી માફક રહેતા હોય. કુરાનની આયત છે, સૂરે ફુરકાનની 7મી આયતમાં આ ઈ લોકોનો સવાલ ખુદાવંદ આલમ લાવે છે અને કહે છે કે જો કેવા વાંધા ઉઠાવતા રસૂલ ઉપર. વકાલુ માલે હાવર રસૂલ યાકુલુ તઆમ વયમશી ફિલ અસવાક. આ વળી કેવા રસૂલ છે? ઈ તો ખાય છે ને પીએ છે, ઈ તો બજારમાં આટા મારે છે. લૌલા ઉન્ઝિલા ઇલૈહિ મલક. શા માટે એની સાથે ફરિશ્તો નથી? એના ગાર્ડ જો કોરની જેમ, એનો મુહાફિઝ, એનો બોડીગાર્ડ ની જેમ ફરિશ્તો શા માટે નથી? ફયકુન માહુ નઝીરા, કે આ પણ એનો સાથી બને, તબલીગમાં એનો હેલ્પ કરે. આવી અપેક્ષા રાખવી ગલત છે. ખુદાએ રસૂલને મોકલા છે આપણા માટે નમૂના, ભલે એમનો રૂહાની દરજો, માનવિયત વાળો દરજો, એમની ઇસ્મત, એમના પર વહી થાય છે, બધું એની જગ્યાએ, પણ આ વાત ના ભૂલવી જોઈએ, તેઓ આ દુનિયામાં આવ્યા હતા અને આ દુનિયામાં આવવાથી જેવી જરૂરતો આપણને મહેસૂસ થાય એવી જરૂરતો એમની સામે પણ હતી. એઓ પણ ખાતા, પીતા, ખર્ચો કરતા અને માલ દુનિયાને મેળવતા, નોર્મલ લાઈફ જીવતા, જેથી લોકો માટે નમૂનો બની શકે. આટલું જ નહીં, આના પછીની આયતમાં પણ આ લોકો હજી વધારે વાંધો ઉઠાવે છે, કે છે જો અલ્લાહના નબી છે તો શા માટે એની પાસે આ નથી, અવયુલ કઈલઈ હેકન્સ, શા માટે આસમાનથી ખજાનો નથી આવતો એના માટે? અવ યકુન લહુ જન્નતુન અવ તકુન લહુ જન્નતુન યાકુલુ મિન્હા. શા માટે એક મોટો બાગ, એક સારી વાડી, એક સારો શારદા નથી કે અંદર બધી જાતના ફ્રૂટ હોય એમાંથી આ લોકો ખાય? લાલુક કહે છે કે નબી ને રસૂલ એકદમ સ્પેશિયલ હોવા જોઈએ. વકાલ الظالمون ان تتبعون الا رجلا مسحورا ظالمو. આ કાફિર અને મુશરિક લોક કહે છે કે આ માણસની તમે પૈરવી કરો છો, એ તો નૌઝબિલ્લા મજનૂન છે. આ લોકો એમ ચાહતા હતા કે નબી એકદમ સ્પેશિયલ હોવા જોઈએ, જો કે એવું નથી. ખુદા કુરાનમાં એલાન કરી દે છે, અત્યાર સુધી જેટલા રસૂલ આવ્યા બધા આમ જ હતા, લોકોની દરમિયાન, લોકો માટે એક્ઝામ. અમે એવી રીતના મોકલા છે. આ જ સૂરાની અંદર સૂરે ફુરકાનની 20મી આયતમાં ખુદાવંદે આલમ એલાન કરે છે કે અમે જેટલા નબીને મોકલા, વમા અરસલના કબલકા મિનલ મુરસલીન ઇલ્લા ઇન્નહુમ લયાકુલુન અત્તઆમ વયમશુન ફિલ અસવાક. અત્યાર સુધી જેટલા રસૂલ આવ્યા છે બધા ખાતા પીતા હતા અને બજારમાં પણ જાતા હતા. વજઅલન બાઅઝકુમ લિબાઅઝિન ફિતના. અમે એકબીજાને એકબીજાના ઇમ્તિહાનના કારણ બનાવ્યા છે. અતસ્બિરૂન, તમે સબર કરો છો કે નહીં જોવા માટે. વકાના રબ્બુકા બસીરા, અને ખુદા હંમેશા જોનાર છે ને તમારા ઉપર નજર રાખનાર છે. મારો મકસદ આ હતો આયતનો ઉપરનો ભાગ, કે રસૂલ, નબી, ઇમામ, ભલે એમનો દરજો નૂરાની હસ્તીઓ હતા, પણ આ દુનિયામાં તેઓ આવ્યા હતા અને તેઓ પણ નોર્મલ લાઈફ જીવતા હતા. સવાલ આપણો એ છે, એમની આવકનું સાધન શું હતું, ક્યાંથી માલે દુનિયા મેળવતા હતા? એના માટે જ્યારે આપણે તારીખમાં જોઈએ છીએ, મુતાલિયો કરીએ છીએ, તો અમુક આપણને સોર્સ દેખાય છે. ફક્ત એવું નથી કે આ લોકો બૈતુલ માલથી આટલી બધી બક્ષિસ કરતા હોય, આટલું બધું રાહ ખુદામાં આપતા હોય. જો બૈતુલ માલમાંથી કોઈ આપે તો એ પણ કોઈ મોટો કમાલ નથી. ઇમામને ખુમ્સની આવક છે, ઇમામ ખુમ્સને મેળવે અને ખુમ્સમાંથી બધાને આપે, સારી વાત, પણ કમાલની વાત નથી. કમાલની વાત તો એ છે કે જાત મહેનતથી કમાવે, ત્યારબાદ રાહે ખુદામાં આપે. ઇમામોએ આવું કહ્યું છે. મારો બયાન કરવાનો મકસદ અને આપણો મોઝુ આ છે કે ક્યાંથી આવતું. જો આપણા રસૂલે અને ત્યારબાદના ઇમામોએ વારસામાં પોતાના બાપ દાદાઓ તરફથી અમુક ચીજોને મેળવી છે, એના માલિક હતા પોતે અને એની આવક એમને મળતી. રસૂલે ખુદાને પણ તારીખમાં બધું, અત્યારે મોકો ને ફુરસદ નથી કે હું બધું ડિટેલથી કે ગણાવું. આ એક સેમિનારનું મોઝુ છે કે હું તમને બતાવું સ્ક્રીન ઉપર રસૂલને એમના બાબા તરફથી શું મળ્યું, એમના મમા તરફથી શું મળ્યું, કેટલા જાનવરો હતા, કેટલી જમીન હતી, કેટલા ઘર હતા કે જે યા તો પોતે યુઝ કરતા અથવા બીજાને આપતા અને એની આવકને પોતે મેળવતા. અને આ રીતની જે આવક આવે, દેખીતી વાત છે, પોતાના માટે એક આવક છે, પોતેના માલિક છે, અને એ માલમાંથી નબીઓ અને ઇમામો પોતાની જિંદગીને ચલાવતા. એક આવકનો ઝરિયો વારસામાંથી મળેલી ચીજ, બીજો આવકનો ઝરિયો આપ લોકો ખેતી કરતા, ખેતરમાં જતા, જમીનમાં કઈ ચીજ ઉગાવતા અને ત્યારબાદ જે કઈ ફાયદો થતો એનાથી પોતાનું જીવન ચલાવતા. લગભગ આપણા બધા ઇમામોએ ખેતરમાં કામ કરેલું છે, જમીનને પોતાના હાથેથી ખોદેલી છે. સેપા ફાસિલ, જમીનને ખોદવી, આ બધું જે બ્યુરોમાં બેઠતા હોય એને આવું ના સમજાય ને કે જમીનને ખોદવી એટલે શું, આ માટીને ઉઠાવીને નાખવી. ખુદાના કરે કોઈને દફન ક્રિયા માટે આપણે જઈએ અને માટી જે આપણે નાખીએ ત્યારે ખબર પડે કે આ કઈ આસાન કામ નથી, જમીનમાં કામ કરવું. બપોરના તડકા ટાઈમે ઈ હિજાઝની ગરમી, મક્કા મદીનાની ગરમી, એમાં આપણા ઇમામો કામ કરતા, પસીનાથી ભીગાઈ જતા પણ મહેનત કરતા, મજૂરી કરતા. ખુદ રસૂલે ખુદાએ ઝાડમાં કામ કરેલું છે, ઝાડામાં કામ કરેલું છે, ખેતરમાં કામ કરેલું છે, એટલું સખત કામ. અમીરુલ મુમિનીન કહે છે, એક દિવસ એવો આવ્યો કે અમારી પાસે કંઈ ખાવા પીવાનું નહોતું. રસૂલ અને હું, અમે બે ભૂખ્યા હતા મદીનાની અંદર, કંઈ નહોતું, શું કરું. રસૂલને મેં કીધું, યા રસૂલ, તમે બે બેસું હું નીકળું છું કઈક રોજીની તલાશમાં, મને કઈ મળી જાય, કઈ લઈ આવું આપણી ભૂખ મટે. જાય છે ગલીઓમાં આગળ આગળ જતા એક ઠેકાણે જોયું કે એક ઔરત છે જેની સામે માટીનો એક ઢગલો છે, ઘણી બધી ફાંસી રાખેલી છે. આ ઔરત ચાહતી હતી કે આ માટીમાં પાણી મેળવી એનો ગારો બનાવે. ગારો સમજો છો ને, પાણી અને માટીને મિક્સ કરે, એને કઈ કામ કરવું હતું. આ ઔરતે માટી તો ભેગી કરી પણ પાણી લાવવું એના માટે ડિફિસિલ હતું. અમીરુલ મુમિનીન કહે છે, તને કોઈ કારીગર ખપે છે, કોઈ મજૂર ખપે છે, કઈ સર્વિસ ખપે છે? તો કે હા. શું ખપે છે? કે છે અહીંથી દૂર એક કૂવો છે, આ છે પાણીની મશક, એમાંથી પાણી લાવી અને આ માટીમાં નાખવાની છે અને એનો ગારો બનાવવાનો છે, આટલું કામ. ઓકે, એના બદલામાં શું આપીશ? કે છે જેટલી મશક ભરીને તું લાવ એના બદલામાં એક ખજૂર, એક મશક ભરીને લાવ એક ખજૂર. અમીરુલ મુમિનીન કબૂલ કરે છે, જાય છે. દૂર સુધી જવાનું, કૂવામાં પાણી નાખવાનું, ખાલી મશક નાખો ત્યારે હળવી હોય, ભરીને નીચેથી ખેંચવી, એને ખેંચે છે, ઉપર લાવે છે, પાણીની ભરેલી મશક ખંભા ઉપર ઉઠાવે છે, વળી અહીંયા આવી પાણીમાં નાખે છે. એક ફેરે, બે ફેરે, 16 વખત ગયા, 16 વખત પાણીની મશક લાવ્યા, ત્યારે આ માટી પ્રમાણે પાણી આવ્યું, એનો ગારો બનાવી દીધા. ઓલી ઔરત એમને 16 દાણા ખજૂર ના આપે છે. અમીરુલ મુમિની કહે છે, એટલી મહેનત કરી, મારા હાથમાં નિશાન પડી ગયા. જાય છે ખજૂર ને લઈને અને રસૂલે ખુદાની સામે રાખે છે. એ હાથ મહેનત ના ખજૂર કેવા મીઠા લાગે, રસૂલ ની સામે રાખે છે, રસૂલ પણ ખાય છે અને પોતે પણ ખાય છે. આવી રીતના, આવી રીતના ઇમામોએ માલ કમાયો છે, પૈસા કમાયા છે અને ત્યારબાદ હલાલ રોજી ખાધી છે. આપણે એક વાક્ય વારંવાર સાંભળ્યા છીએ અને અહલે બૈતની ફઝીલત કે જે કુરાનમાં છે, સૂરે દહેરનો શાને નુઝુલ, કે ત્રણ ફેરે આપ લોકો રોઝા રાખ્યા, ઇફતારનો ટાઈમ આવે, રોટલી પકાવી હોય, યતીમ આવે, મિસ્કીન આવે ને અસીર આવે, 3 દિવસ આ રોટલીને લઈ જાય છે. અને જ્યારે 3 દિવસ પાણીથી રોઝા ખોલ્યા ત્યારે ખુદાવંદે આલમ સૂરે દહેરને નાઝિલ કરે છે. આ બીબી ઝહરાની હાથની બનેલી રોટલી જેને યતીમ, મિસ્કીન અને અસીર આસમાનના ફરિશ્તાઓ આવીને લઈ ગયા ને, ઈ રોટલી કે જે આસમાનના ફરિશ્તાઓ આવીને લઈ ગયા, ઈ રોટલી બનાવવા માટેના જવ આવ્યા હતા ક્યાંથી? એના બારામાં પણ વિચાર કરે. તારીખમાં મળે છે અમીરુલ મુમિનીન એક વખત જાય છે, એક યહૂદી હતો, એનો મોટો બાગ હતો મદીનામાં, કે છે તમે કૂવામાંથી પાણી કાઢો અને આખા બાગમાં તમે પાણી પીરાવો. અમીરુલ મુમિનીન આખી રાત જાય છે, કૂવામાંથી પાણી કાઢતા જાય છે અને આખા બાગમાં ઝાડને પાણી પીરાવે છે. જ્યારે રાત પસાર થઈ ગઈ, આખી રાતની મહેનત થઈ ગઈ, ત્યારે આ યહૂદી 3 સા જવ આપે છે. એ જવને લઈને અમીરુલ મુમિનીન આવે છે ને બીબી ઝહરા ચક્કી ચલાવીને એનો લોટ બનાવે છે. અલીની મહેનત પણ છે, ફાતિમાની પણ મહેનત છે. આવી હાથ મહેનતની જ્યારે રોટલીઓ બનાવી, એ પણ રોઝાની હાલતમાં 3-3 દિવસ રોઝા રાખ્યા, અને જ્યારે આ બનેલી રોટલી ઇફતાર માટે તૈયાર, મિસ્કીનને આપી, યતીમને આપી, અસીરને આપી, આ આપવું ન વાજિબાત છે, ન ઇન્ફાક છે, ન મસાવાત છે, આ ઈસાર છે. પોતાની ભૂખને ભૂલી સામે વાળાને આપવું ખુદાવંદે આલમ સૂરે દહેરને નાઝિલ કરે છે. આ રીતના આપણા ઇમામોએ મહેનત કરી છે, અને આવી જ રીતના આપણા બીજા બધા ઇમામો પણ. પાંચમા ઇમામ પોતાના ખેતરમાં કામ કરતા હોય છે, પાંચમા ઇમામની ઉંમર પણ મોટી થઈ ગઈ હતી, એકલા બપોર ટાણે ગરમીની અંદર જમીન ખોદી રહ્યા છે. એક સહાબી પસાર થાય છે, મોહમ્મદ બિન મુનકદીર. જોયું પાંચમા ઇમામ મહેનત કરી રહ્યા છે, આ રીતના કોઈ ગુલામને કેવું થયું, બીજા કોઈ સાથીઓને કેવું થયું, એ કામ કરી આપે, આમાં પોતે આવા બપોરના આટલી મહેનત કરવાની શું જરૂર? લાગે છે કે ઇમામ માલી દુનિયાની પાછળ છે, બહેતરીન મોકો છે, ચાલને જઈને ઇમામને શિખામણ આપું. શિખામણ આપવું કોને ના ગમે? મોકો ગોતતા હોય ને, જાણનારને પણ શિખામણ આપી દઉં, વડીલને પણ શિખામણ આપી દઉં, ઓલાને પણ કંઈક નસીહત કરી નાખો. ભાઈ, જેટલી ઉંમર આપણી નથી એના કરતા વધારે દિવાળી એમણે જોઈ છે. પોતાના વાળને દૂધમાં સફેદ નથી કર્યા, એટલો એક્સપિરિયન્સ છે એમની પાસે. હું જાવ ઘોડો થઈને એમને નસીહત કરવા માટે? હું જાવ એમને શિખામણ આપવા માટે? પણ આને મગજમાં આવ્યું, બહેતરીન મોકો છે, જાઓ ને પાછમાં ઇમામને નસીહત કરી નાખો. જાય છે, જઈને કહે છે, મૌલા આ શું તમને જોઉં છું? આ ઉંમરમાં, આવા સમયમાં તમે ખેતરમાં કામ કરો છો, દુનિયા કમાવાની પાછળ પડ્યા છો. કોઈ ગુલામને કેવું થું, કોઈ સાથીને કેવું થું તમારું આ કામ કરી દે? જરાક તો વિચાર કરો, આવા સમયમાં જો અલ્લાહનો બોલાવો આવી જાય, તમને મોત આવે, શું જવાબ આપશો ખુદાની બારગાહમાં? આવા શબ્દો. પાંચમા ઇમામ જવાબમાં કહે છે, હું અત્યારે કામ કરું છું ઈ માટે કે મહેનત મજૂરી કરી પોતાનો પોતાના બાલ બચ્ચાનો ખર્ચો હું પોતે ઉપાડી શકું અને તારા જેવાનો મોહતાજ ના બની શકું. અને જો અત્યારે અને અત્યારે જો મને મોત આવે તો યકીન જાણજે હું એવી હાલતમાં દુનિયાથી જઈશ કે ખુદાની ઇતાઅત કરતો હોઈશ. હું તો ડરું છું ઈ વાતથી કે એવા મોકા ઉપર મને મોત ના આવે જ્યારે હું ગુનાહના કામમાં પડેલો હોઉં. ઇમામે જ્યારે આ જવાબ આપ્યો એટલે ઓલો નીચે જોઈને ચાલવા લાગે છે, કે છે, મેં તો એમ વિચાર્યું હતું કે હું તમને નસીહત કરું, તમે મને નસીહત કરી નાખ્યા. બાવા સે બોલન સલવાત. અર્જ ઈ કરવા માંગુ છું કે આપણા ઇમામો મહેનત કરતા, મજૂરી કરતા, કામ કરતા અને કામ કરવામાં શરમ પણ ના રાખતા. હલાલ રોજી મેળવવામાં શરમ શાની? યહૂદીના બાગમાં મૌલા અલી કામ કરે છે, એક નાનું એવું કામ અને નાના એવા ઉજરતના બદલામાં, એટલી મહેનતનું કામ કે કૂવામાંથી પાણી લાવીને ગારો બનાવો એના બદલામાં એક ખજૂર કરે છે કામ. હલાલ રોજી મળતી હોય કોઈ જાતની શરમ નથી. ખેતરમાં કામ, ત્યાં સુધી ઇમામ લોકો વેપાર ધંધામાં પણ હતા, તિજારતમાં પણ હતા. રસૂલે ખુદા ખુદ પોતે શાદી પહેલા જનાબે ખદીજાના કારવાનમાં ગયા હતા તિજારત માટે, અને ત્યાંથી આવીને એક માણસે આપના ગુલામે જનાબે ખદીજાને બધી વાત કરી કે આ માણસ એવો હતો જે અમારી સાથે હતો, એની બરકતથી આ વખતે એટલો વેપાર થયો, એટલો નફો થયો. ત્યારબાદ જનાબે ખદીજા માંગુ નાખી છે અને શાદી થાય છે. રસૂલે ખુદા પણ જાતા તિજારતના કારવાનમાં. મદીનાની અંદર પણ રસૂલ ઉપર એક વખત કરજો થઈ ગયો. કરજો ચૂકવવા માટે હવે રસૂલને શું કરે, કેવી રીતના કરજો ચૂકવે વિચારમાં હતા. એવામાં જ શામથી એક કાફલો આવે છે કઈ માલ વેચવા માટે. રસૂલે ખુદા એનો માલ ખરીદી લે છે, મદીનામાં જ વેચે છે, એનાથી ફાયદો થયો, રસૂલ પોતાનો કરજો ચૂકવે છે. રસૂલે પોતે પણ મદીનામાં તિજારત કરેલી છે. અમીરુલ મુમિનીન પણ એવી જ રીતના, આપણા બીજા ઇમામો પણ એવી જ રીતના કે તિજારતના કામમાં હતા, ખેતીના કામમાં હતા. ઇમામો ક્યારેક પોતે જાતા અથવા પોતે ના જઈ શકતા તો પોતાનો માલ બીજાને આપતા કે જા અમારા તરફથી તિજારત કર, અને ભલામણ પણ કરતા. કેવી રીતના તિજારત કરવામાં આવે? બસ એમ નહીં કે પૈસો જ કમાવો છે, ના, એવી નિયત નહીં. છઠ્ઠા ઇમામ એકને મોકલે છે, એનું નામ છે મુસાદેફ. કે છે, આ પૈસા એને લઈને તું જા મિસ્ર, વેપાર કરીને પાછો આવો, જે ફાયદો થાય આપણે બે ભાગ પાડશું. 1000 દિરહમ આપે છે. મુસાદેફ જાય છે, માલ લીધો, બીજા બધા કાફલાની સાથે જ મળીને જાય છે. મિસ્રમાં દાખલ થવા પહેલા અમુક લોકો માલ વેચીને આવી રહ્યા હતા, આ લોકો દાખલ થઈ રહ્યા હતા. એવલા નીકળી રહ્યા હતા, એનાથી સવાલ પૂછ્યો, ભાઈ માર્કેટની હાલત શું છે, બજાર કેમ છે, કઈ ચીજ વધારે વેચાય છે, શું ભાવ આવશે? આ લોકો કહે છે, જે તમે લઈને આવ્યા છો અહીંયા એ ચીજ નથી, તમે મેક્સિમમ તમે પ્રોફિટ કરી શકો છો, આ લોકોએ બધાએ એકબીજા સાથે કસમ ખાધી, ડબલ કિંમત થી ઓછે વેચવું નથી. અને જાય છે, ઈ ભાવમાં વેચે છે. જ્યારે થઈ ગયું ત્યારે લાવે છે. ઇમામની સામે મુસાદિફ બે થેલી રાખે છે, કે છે 1000 તમારો કેપિટલ છે, આ બીજું છે ઈ નફો છે. ઇમામ કહે છે, આટલો બધો નફો, આટલું બધું પ્રોફિટ. પછી બધી વાત કરે છે. ઇમામ આ મુકા ઉપર કહે છે, જો હું કઈ વધુ આપવા નથી માંગતો, હા, હું કઈ તમને કઈ એવો મસલો બયાન કરવા નથી માંગતો. ઇમામ શું કહી રહ્યા ઈ બયાન કરવા માંગુ છું. ઇમામ કહે છે, ભાઈ મુસલમાન લોકોની બજારમાં તમે કસમ ખાધા કે આ ચીજને ડબલ ભાવે વેચશું, આ વળી કેવી હાલત? જરાય તમને ઇન્સાફ ના દેખાણો કે આ ચીજની કોઈને જરૂરત હશે, કોઈ ગરીબ હશે, નહીં લઈ શકે, જરૂરતમંદ આનો મોહતાજ હશે. તમે આટલું બધું એ લોકોને પ્રોફિટ કર્યા, એવો શબ્દ છે કે તમે આને લૂંટ્યા. ઇમામ કહે છે, ના, મને આ કમાણી નથી જોતી. ઇમામ પોતાનો માલ લઈ લે છે, કે છે, આ તું રાખ, મને નથી ખપતું. અદલો ઇન્સાફ, અહકામ અને મસાઇલને જાણીને તિજારત કરવામાં આવે. જો હું કઈ બીજું નથી કહેવા માંગતો, પણ જ્યાં સુધી ઇન્સાનના મગજમાં અહકામ અને મસાઇલ ના હોય અને એ તિજારત કરે, એવું ના બને કે આ આપણા માટે શુભહિનાક બની જાય. અમીરુલ મુમિનીન કુફાના બજારમાં જઈ હરરોજ એલાન કરતા, અલફિખ અલફિખ સુમ્મલ મતજર, પેલા અહકામ અને મસાઇલને જો ત્યારબાદ તિજારત કરો. એવું ના બને કે એક દિરહમ તમારા માલમાં શુભહિનાક આવી જાય. બહરહાલ તિજારતમાં પણ આપણા ઇમામો ઇન્વેસ્ટમેન્ટ કરતા, ફાયદો ઉઠાવતા, હલાલ રોજી મેળવતા અને એનાથી પોતાનું જીવન ચલાવતા. તો આ બધા હતા એમના સોર્સ, કે વારસામાં મળેલું, તિજારતમાં મળેલું, ખેતીવાડીમાં મળેલું, અથવા પોતે કઈ મહેનત મજૂરી કરી અને ત્યારબાદ માલને મેળવતા, અથવા તો ઘણી વખત બનતું ઇમામના સાચા અને પાકા શિયાઓ ક્યાંય પણ ધંધો કરે, બિઝનેસ કરે, પોતાની હલાલ રોજી જ્યારે મેળવે, તો એમાંથી અમુક ભાગ ઇમામને હદીઓ તરીકે આપતા, કે મૌલા અમારી હલાલ રોજી માંથી અમે ચાહીએ છીએ કે થોડુંક તમારી ખિદમતમાં અમે અતા કરીએ. ઇમામ એ લોકોના હદિયાને પણ કબૂલ કરતા. આ હતી ઇમામોની આવક, કે જેનાથી ઇમામ રાહે ખુદામાં આપતા. અને કમાલ તો આ છે ને, કે જાત મહેનતથી પોતે રાહે ખુદામાં આપે. તિજારતની વાત આવી છે, તો એક વાત બયાન કરીને પછી આપણે આ મોઝુને તમામ કરીએ, કારણ કે આવતીકાલે ચહલુમની રાત છે. હું બીજું કંઈક બયાન કરીશ. તિજારત, બિઝનેસ, આ દુનિયામાં આપણા ખોજાભાઈઓને શીખાડવાની જરૂર નથી, એમના ખૂનમાં હોય, બરાબર ને? તિજારત દુનિયાની અંદર કરી અને કેમ માલ કમાવવો, એ તો બધાને આવડે. કુરાને મજીદ તિજારત વિશે એક બીજો વિચાર પેશ કરે છે. કુરાને મજીદ કહે છે, શું હું તમને એવી તિજારત તરફ રહેનુમાઈ કરું જે તમને અઝાબથી બચાવે? એટલે એક એવી તિજારત પણ છે કે જે ઇન્સાનને અઝાબથી બચાવી શકે, આખરતમાં પણ ફાયદો પહોંચાડી શકે. એ કઈ તિજારત છે? એ બિઝનેસ છે ખુદાની સાથે, ખુદાની સાથે વેપાર, ખુદાની સાથે લેણ દેણ, ખુદાની સાથે મામલો. એ વળી કેવી રીતના? ખુદાની સાથે બિઝનેસ કેવી રીતના થાય? દુનિયામાં જો આપણે લેણ દેણ કરીએ તો ચાર ચીજો એમાં હોવી ખપે. એક હોય વેચનાર, વાંદર. એક હોય ખરીદનાર, ક્લિયર. એક હોય એ ચીજ કે જેને ખરીદવાને વેચવામાં આવતી હોય, અને એક હોય છે પ્રી ભાવ. આ ચાર ચીજ હોય તો લેણ દેણ થાય. ખુદા સાથે જો તિજારત કરવી હોય તો આ ચાર ચીજ કઈ કઈ છે? આ મામલાની અંદર ખરીદનાર ખુદ ખુદા છે, વેચનાર આ બંદો છે. શું વેચવામાં આવી રહ્યું છે? આ ઇન્સાનના સારા નેક આમાલ. અને બદલામાં શું આપવામાં આવી રહ્યું છે? જન્નત અને એની નિમતો. આ બધાની કુરાનની આયત છે, કે સમય નથી કે હું એક એકને સાથે બયાન કરતો જાઉં. આ ચાર ચીજો એવી છે કે જે અલ્લાહ સાથેના બિઝનેસમાં છે. ને ખુદા સાથે જો આપણે વેપાર કરીએ ને, તો અમુક અવંતાશ પણ છે, ફાયદા પણ છે, જે દુનિયાના બિઝનેસમાં નથી. સૌથી પહેલો વંતાજ તો ઈ કે ખુદાવંદે આલમ જે આપણા આ માલને ખરીદે છે તો ખુદા આટલો મોટો ક્લિયા છે પણ નાના નાના વેપારી પાસેથી પણ ખરીદે છે. ખુદા ગ્રોમાં પણ ખરીદે, ખુદા છૂટકમાં પણ ખરીદે છે. ભાઈ જ્યાં મોટા મોટા નબીઓની ઇમામોની ઇબાદતને કબૂલ કરે છે ત્યાં આપણા નાના નાના આ માલને પણ ખુદા ખરીદી લે છે. શું આ શરફની વાત નથી? ખુદા જેવો માલિકે કાયનાત આપણા નાના નાના આ માલને ખરીદી લે, શરફની વાત છે. આવો અવંતાજ દુનિયાના બજારમાં ક્યાં છે? બીજું, ખુદાવંદે આલમ એવો સારો ક્લિયા છે, તમે જો બજારમાં કોઈ ચીજ વેચવા જાઓ, જે લોકો વેચતા હોય અને જેને ઘરાક સાથે માથાકૂટ કરવાની પડતી હોય, એને ખબર હોય કે ઘરાક કેટલા હોશિયાર હોય, ચીજને આમ જોશે ને તેમ જોશે ને કઈ ને કઈ ખોટ કાઢશે, જરાક પણ એ દેખાશે એટલે ભાવ ઉતારી નાખશે, ઓછામાં માંગશે. ખુદાવંદે આલમ કેટલો સારો ક્લિયા કે છે, તમે નેક કામ કરો, સારા અમાલ લાવો, હું એને ખરીદવા તૈયાર છું, ભલે તે સારા ના હોય, ભલે તે કમ્પ્લીટ ના હોય, ભલે ઐબ ભરા હોય, ખોટ ખામી વાળા પણ હોય, હું એને ખરીદવા માટે તૈયાર છું. ખુદા ઇમામોની સારી સારી નમાઝોને કબૂલ કરે છે કે આપણી તૂટેલી ફૂટેલી ઇબાદતોને પણ લઈ લે છે. આપણી ઇબાદતો એમ ના વિચાર કરીએ પરફેક્ટ છે, મારા જેવી નમાઝ કોઈની નથી, ના. અમીરુલ મુમિનીન કેવી નમાઝ પડતા? પગમાંથી તીર કાઢી લેવામાં આવે, મૌલાને અહેસાસ પણ ના થાય, આવી નમાઝ પડીને દુઆ કરતા, ઇલાહી હાઝિહી સલાતી સલ્લૈતુહા, ખુદાયા જી મેં આ નમાઝ પડી છે, ઇન કાના ફીહા ખલલુન ઔ નક્સ, ખુદાય આમાં કઈ ભૂલ હોય, આમાં કઈ ખામી હોય, તું એને માફ કરીને અલીની નમાઝને કબૂલ કરી લે. ઇમામ નમાઝ બાદ આ દુઆ કરતા, આપણા બધાની નમાઝની હાલત શું હોય, ઇબાદતની હાલત શું હોય? ખુદા એટલો કરીમ છે, આ ઇબાદતને પણ કબૂલ કરી લે છે, એને પણ ખરીદી લે છે. ચાલશે તમે મેદાને અમલમાં આવો, કામ કરો તો ખરા, નેક અમલ કરો તો ખરા. અને ત્યારબાદ ત્રીજો અવંતાજ ઈ છે કે કોઈ પણ આર્ટિકલ લઈને તમે જાઓ, જેટલી એની વેલ્યુ હોય એટલી જ કિંમત આવે. 10 યુરોની ચીજને તમે 1000 યુરોમાં વેચવા જાઓ, સેમ પોસિબલ, કોઈ ખરીદવાનું છે? કોઈ નહીં ખરીદે. ખુદાવંદે આલમ કેટલો સારો ક્લિયા છે, તમે લાવો તો ખરા, મંજા અબિલ હસનતી ફલહુ અશરુ અમ્સાલિહા, તમે નેક કામ કરો, એક નેકીના બદલામાં હું 10 ગણો અજર આપીશ, 10 ગણી પ્રી તમને આપીશ, 10 ગણો ભાવ આપીશ, તમે લાવો તો ખરા. આટલો મોટો ફાયદો ખુદા આપણી સામે રાખે છે. અમલ ઓછા હોય ચાલશે, અમલ ખામી ભરા હોય ચાલશે, એના બદલામાં 10 ગણો ભાવ પણ આપવા તૈયાર છું, તમે આવો તો ખરી અમલના મેદાનમાં. પણ હા, એક ચીજ છે જેને હું નહીં ખરીદું, એક ચીજ છે જેને હું ખરીદતો નથી. ખુદા કહે છે કઈ ચીજ? તમારા અમલ ઓછા હશે ચાલશે, ખામી ભરેલા હશે ચાલશે, 10 ગણો ભાવ પણ આપીશ, પણ તમારા અમલ જો મિલાવટ વાળા હશે, રિયાકારી વાળા હશે, હું ખુદા એને કબૂલ કરવા વાળો નથી. અમલ જો ચોખ્ખા ને ખુલુસ ભરા હશે, હું એને ખરીદી લઈશ. આ છે ખુદા સાથે તિજારત, આ છે ખુદા સાથે બિઝનેસ. અને આટલો મોટો ફાયદો જો સામે હોય અને ઇન્સાન અમલ ના કરે, અને ઇન્સાન સારા કામો કરીને જન્નતની નિગમતોને ના કમાઈ શકે, તો એનાથી મોટો ખોટ વાળો કોણ કહી શકાય? બસ અઝીઝો, અશરે ઝૈનબિયાની અંતિમ મજલિસો છે. ઈ બીબી કે જેના નામથી આ મનસૂબ છે અશરો, અને ઈ બીબી કે જેના નામની આ મહેફિલ છે, અને મને ખુશી છે કે મહેફિલે ઝૈનબમાં હું અશરે ઝૈનબિયા ખિતાબ કરું છું, ઈ બીબીનો જિક્ર કરવો પણ જરૂરી છે. બસ છેલ્લી વાત, અને આપની સહેમત તમામ, તમે જુઓ હજી હું ફઝાઇલ પડવા માંગુ છું, ત્યારબાદ મસાઇબની મંઝિલ છે. તમે જુઓ તારીખ ઇસ્લામની અંદર આપણને બે મહત્વના બનાવ જોવા મળે છે. એક છે ગદીરનો બનાવ અને બીજો છે કરબલાનો બનાવ. સૌથી મોટા બે ઇવેન્ટ હતા તારીખ ઇસ્લામમાં. પણ આ બનાવની અંદર મુસલમાનોમાં કયો બનાવ વધારે મશહૂર? કરબલાનો બનાવ. ગદીરનો બનાવ બધા મુસલમાનો નથી જાણતા, બધા સુધી ગદીરનો મેસેજ નથી પહોંચ્યો. એ આપણી જવાબદારી છે પહોંચાડીએ. આ બે બનાવ બેને જ્યારે બાજુ બાજુમાં રાખવામાં આવે તો અજબ લાગે છે કે આજે 1400 વર્ષ બાદ કરબલાનો બનાવ આટલો મશહૂર અને ગદીરનો બનાવ આટલો મશહૂર નથી. જ્યારે કે ગદીરની અંદર 1,25,000 લોકોનો મજમો, કરબલામાં કેટલા હતા? 75, અને એ પણ બધા શહીદ. ગદીરનો મેસેજ જો લોકો ફેલાવવા માંગતા હોત તો 1,25,000 લોકો પોતપોતાના ઘરે ગયા, પોતપોતાના ફામીમાં ગયા, પોતપોતાના ગામે ગયા, દુનિયામાં ફેલાવી શકતે. પણ ના ફેલાણો. જ્યારે કરબલાનો મેસેજ, 72 લોકો હતા, બધા લોકો શહીદ, જે બાકી બચ્યા હતા એને પણ અસીર બનાવવામાં આવ્યા. શા માટે એવું છે? જો કે હોવું તો એ જોઈએ દુનિયામાં ગદીર વધારે મશહૂર હોય અને કરબલા ઓછું મશહૂર હોય, શા માટે ઉલટું છે? આપણા ઉલમા જવાબમાં કહે છે કે ગદીરમાં ભલે 1,25,000 લોકો હતા પણ ગદીરમાં તબલીગ કરવા વાળી ઝૈનબ નહોતી, કરબલાની તબલીગ કરવા માટે સાનિયે ઝહરા ઝૈનબ મોજૂદ હતી. આ બીબીનો કમાલ છે કે જેણે કરબલાને એટલો મશહૂર બનાવી દીધો. ફારસી શાયર કહે છે ને, કરબલા દર કરબલા મીમાંદ ગર ઝૈનબ નબૂદ. જો ઝૈનબ ના હોતે તો કરબલા કરબલામાં જ રહી જાતે. બીબી ઝૈનબનો કમાલ, જેણે કરબલાના પૈગામને કરબલાથી કાઢી કુફામાં, શામમાં દુશ્મનના મહેલમાં જઈ અને પોતાના ભાઈના મેસેજની તબલીગ કરી છે, એ છે બીબીનો જિહાદ. સાનિયે ઝહરા કે જેમણે પોતાના બંને દીકરાઓને પોતાના ભાઈ પર કુરબાન કરી દીધા, ઈ બીબી ઝહરા કે જેનું ફક્ત એક જ મિશન હતું કરબલા બાદ, કે ભાઈના મકસદને આગળ વધારવો, ઈ ઇસ્લામ કે જેના માટે પોતાના ભાઈએ કુરબાની આપી, જે મકસદ હુસૈનનો છે, એ જ શરીકતુલ હુસૈનનો છે. ખૈમાન અમારી ન રિદા માંગ રહી હૈ, એ અહલે નજર દેખીએ ક્યા માંગ રહી હૈ, દો બેટે ફિદા કરકે મુહમ્મદ કી નવાસી, ઇસ્લામ કે જીને કી દુઆ માંગ રહી હૈ. બીબી ઝૈનબનો એ જ મકસદ હતો કે દીન બચી જાય, ઇસ્લામ બચી જાય, નહીતર એક માનું દિલ એટલું નરમ હોય કે સામે બે બાળકોને લાશ પડી હોય અને માં ના રડે, આંસુ ના વહાવે, એ ઝૈનબનું દિલ હતું. અને નથી રડી, ગિરિયા નથી કર્યા. ઝૈનબે પોતાના બાળકોની લાશનો ઇસ્તકબાલ પણ ના કર્યો. ફિઝા જ્યારે બોલાવે છે તો બહાર તો આવ્યા, આવીને બંનેના જનાઝાની દરમિયાન સજદે શુક્ર અદા કર્યો છે, પણ દીકરા ઉપર ગિરિયા ના કર્યા. ત્યાં સુધી કે શામની અંદર જ્યારે રેહાઈ મળી છે, શહદાના સરોને બીબીઓની દરમિયાન લાવવામાં આવ્યા, દરેક બીબી પોતપોતાના શહીદનું માથું લઈ અને ગિરિયા કરે છે. જનાબે ઝૈનબ પણ ઇમામે હુસૈનના સરને લઈને ગિરિયા કરે છે. પણ જ્યારે બધા સર ઉઠી ગયા, બે નાના નાના સર રહી ગયા, શામની ઔરતો કહે છે, શાયદ આની માં દુનિયાથી ચાલી ગઈ લાગે છે, એના પર રોવા વાળું કોઈ નથી. બીબી ઝૈનબ કહે છે, નહીં તમે એમ ના કહો, આ દુખી હારી માં જિંદા છે, પોતાના ભાઈ પર ગિરિયા કરે કે એના બાળકોને રડે. પૂરા સફર દરમિયાન બચ્ચાઓને યાદ નથી કર્યા, પણ જ્યારે મદીના આવ્યા, જનાબે અબ્દુલ્લાહના ઘરે આવ્યા, ઘરમાં દાખલ થતાની સાથે બાળકોના હુજરામાં જઈ નાના નાના બે મુસલ્લા દેખાડા, નાના નાના બે બિસ્તર દેખાડા. આ મોકા ઉપર ઝૈનબ પોતાના બચ્ચાઓને યાદ કરીને કહે છે, વા ઔના વા મુહમ્મદા, એ મારા બાળકો માફ કરજો, આ માં તમારા પર ગિરિયા ના કરી શકી. આજે એ મોકો છે જ્યારે તમારી યાદ છે, આ મુસલ્લાઓ ખાલી છે અને આજે તમારાથી આ ઘર ખાલી છે. અલ્લાહ અલ્હમદુલ્લાહ. على القوم الظالمين وسيعلم الذين ظلموا في يوم القيامة. إنا لله وإنا إليه راجعون.